परवर्ती सवसम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदारियो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल्य मंगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यम जयंति योगिनम कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्व भावांतरचिदे अज्ञान्ति मिरांधानं ज्ञाना जन सलाकया चक्षुरुन्मिलितं येनं तस्मै श्री गुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानाद् अन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारः मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान ओम नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो। महावीर परमात्मा ना शासन में कुंदकुन आचार्य भगवान नी आमनाई में अमृतचंद्र आचार्य भगवान नी परंपरा में परम कृपाळु पूज्य गुरुदेव श्रीनो योग थवो तेओ श्रीनो महाविद्यथी भरतक्षेत्रमां आवो अने भगवान आत्माने हथेळीमां बतावो ते खरेखर आ कालनो एक अचंभो छे। जगतना भव्य जीवोनी होनहार ज्यारे पाकी जाय छे त्यारे आवो महान द्रव्य भरतक्षेत्रमां अवतरे छे અને એક વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ કરે છે કે કર્તા કર્મની વ્યવસ્થા શું છે। બે પદાર્થ વચ્ચે કર્તા કર્મ નથી, એક દ્રવ્યની બીજા દ્રવ્યની પર્યાય વચ્ચે કર્તા કર્મ નથી, અને વાસ્તવિકતાથી જોઈએ તો પોતાના દ્રવ્યની પોતાની પર્યાય સાથે કર્તા કર્મ સંબંધ નથી। એવું જે પોતાનું અકર્તાપણું છે એ જ્યારે ખ્યાલમાં આવે છે, દ્રષ્ટિમાં આવે છે, તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે। આટલું સુંદર અદ્ભુત સરળ અને સુગમ વિધાન અનાદિકાળ થયા સમજાણું નથી, એનું કારણ એ છે કે જીવ પોતે પરમાત્મા છે એવો વિશ્વાસ નથી કરતો। એક સમયને માટે પણ જો એ વિશ્વાસ કરી લે કે પોતે પરમાત્મા છે તો આત્માની અનુભૂતિ અત્યંત સરળ છે, કારણ કે કાંઈ પણ કરવાની વ્યવસ્થા નથી। જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય પોતાના સ્વભાવને છોડતી નથી। જે સમયે પર્યાયની અંદરમાં વિપરીતતા છે એ સમયે પર્યાયની અંદરમાં આ વિપરીતપણું પડ્યું છે, જે સમયે પર્યાયની અંદરમાં વિપરીતતા છે એ સમયે પર્યાયની અંદરમાં પોતાનો ભગવાન આત્મા જણાય છે, જે સમયે પર્યાયની અંદરમાં આ વિપરીતતા સમજાય છે પોતાની એટલે કે દ્રવ્યની એટલે કે હું ત્રિકાળી પરમાત્મા છું એવું સમજાય છે, એ સમયે પર્યાય અવિપરીત ભાવે એટલે કે જેવો દ્રવ્ય સ્વભાવ છે એ ભાવે પરિણમી જાય છે, રહી જાય છે, એનું નામ સંકિત છે। જે કાર્ય જીવને અત્યંત કઠિન લાગે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યંત સરળ કર્યું છે, વિસ્તાર કરીને સર્વ અપેક્ષાઓથી સર્વ પડખાઓથી સ્પષ્ટ કરીને। એક વાત કે જ્ઞાનીની દ્રષ્ટિ લક્ષ ભગવાન આત્મા ઉપરથી છૂટતું નથી, વિકલ્પ થાય છે, વિકલ્પ આવે છે, પણ એને એ પરદ્રવ્ય જાણે છે, એટલે હું પરમાત્મા છું એવા વિકલ્પને પણ એ પરદ્રવ્ય જાણે છે, માટે એ વિકલ્પને છૂટીને પોતાના ભગવાન આત્માની અંદરમાં ચાલ્યા જાય છે। આત્માર્થીઓને એ આત્માનું ચિંતન મનન ગોલણ ઘૂંટણ સારું લાગે છે, જ્ઞાનીઓને એ બોજો લાગે છે। આ અંતર છે જ્ઞાની અને અજ્ઞાનીની વચ્ચેનું। અજ્ઞાની હું પરમાત્મા છું, પરિપૂર્ણ જ્ઞાયક છું એવા વિકલ્પોની અંદરમાં એને લાગે છે કે આમાં મારા સંસ્કાર દ્રઢ થાય છે, હું આગળ વધુ છું, મને મૂળ તત્વ સમજાય છે। જ્ઞાનીને એવું થાય છે કે હું જયારે પરમાત્મા છું તો પરમાત્માનો વિકલ્પ શા માટે, એટલે એ સડાક દેહ અંદરમાં ચાલ્યા જાય છે, પરિણતિની અંદરમાં ભગવાન આત્મા અનુભૂતિમાં આવી જાય છે। તો આ વ્યવસ્થા સમજવા જેવી છે, વિકલ્પની અંદરમાં ચિંતનની અંદરમાં મનનની અંદરમાં ગોલનની અંદરમાં ઘૂંટણની અંદરમાં થાક લાગવો જોઈએ, એ આત્મા સુધી પહોંચવા માટેનો માર્ગ છે। અને આજ દિવસ સુધી એવું નથી થયું, જ્યારે એમ કહેવામાં આવે સુગાનીજી સાહેબ એમ કે બળવાનનું બળ આવવું જોઈએ, તેને પ્રશ્ન થાય કે બળવાનનું બળ એટલે શું? આપણે નિરંતર સતત હું પરમાત્મા છું પરમાત્મા છું પરમાત્મા છું એવો વિકલ્પ એ બળવાનનું બળ નથી, એ બળવાન જે છે એ તો પરિપૂર્ણ અપરિણામી છે, અને એ અપરિણામીનું બળ, એટલે હું અપરિણામી છું એવું બળ આવે તો વિકલ્પ માત્ર એક સમયની અંદરમાં અટકી જાય. વિકલ્પથી નિર્વિકલ્પ થવાનું કોઈ સાધન નથી. એટલે ચિંતન કરતા કરતા ભગવાન આત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. ચિંતન જે છે એ ચિંતા છે, અને ચિંતા જે છે એ ચિતા છે. એવું જ્યારે જેને સમજાય છે ત્યારે વિકલ્પનો એને થાક લાગે છે, ખટકે છે, અને સ્વભાવની ગરિમા આવતા, સ્વભાવનો મહિમા આવતા, સ્વભાવની અદ્ભુતતા ભાસતા, સ્વભાવની પરિપૂર્ણતા ભાસતા, સહજ માત્રની અંદરમાં અનુભૂતિ થઈ જાય છે. અનુભૂતિ કરવામાં આવતી વ્યવસ્થા નથી, અનુભૂતિ થતી વ્યવસ્થા છે. જે થતી વ્યવસ્થાને કરવાનો અભિપ્રાય જે રાખે છે એ અનંતી કરતા બુદ્ધિ રાખીને, જેમ કોઈ શરીરનો કરતા માને છે, કોઈ કર્મનો કરતા માને છે, કોઈ પદાર્થનો કરતા માને છે, આ પોતાને પરિણામનો કરતા માને છે. તો વાત તો એકની એક કરી, ખાલી વિષય ફેરો. અશુભની દુકાન મટી અને શુભની દુકાન ચાલુ થઈ, પણ એનાથી વિશેષ એની અંદરમાં કાંઈ નથી. વિશેષ તો એની અંદરમાં ત્યારે કહેવાય છે કે એને એટલું સમજાય કે ભાઈ સામાન્ય દ્રવ્ય જે છે એમાં વિશેષ એવા અનંત ગુણો સમાતા નથી. સામાન્ય દ્રવ્ય જે છે, દ્રવ્ય સામાન્યની અંદરમાં અનંત ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા જે વિશેષો છે, એ વિશેષો સામાન્યની અંદરમાં નથી. એ વિશેષો વિશેષ ભાવે નથી, એ સામાન્ય ભાવે છે, એટલે એક ભાવે છે. જે વસ્તુ એક ભાવે છે એ હું એક છું, એની અંદરમાં અનંતતાનો પ્રશ્ન જ નથી, એની અંદરમાં અપેક્ષાઓનો પ્રશ્ન જ નથી. અપેક્ષા તો પરપદાર્થથી છૂટા પડવા માટે, કરતા કર્મની વ્યવસ્થા સમજાવવા માટે, સ્વભાવની મર્યાદામાં લાવવા માટે બધી વાત કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, પણ સમજણ એ નથી કરવાની. સમજણ તો એટલી કરવાની છે કે હું એક છું. અનંતતા એટલે કે જ્ઞાનની અપેક્ષા, દર્શનની અપેક્ષા, ચારિત્રની અપેક્ષા, સુખની અપેક્ષા, વીર્યની અપેક્ષા. પ્રભુ, એ ગુણોનો જ્યારે વિસ્તાર કરવો છે, ગુણોનો જ્યારે વૈભવ બતાવો છે, ત્યારે એ અપેક્ષાઓથી જ્ઞાનનું કાર્ય જાણવું અને દર્શનનું કાર્ય દેખવું. પણ ખરેખર દ્રવ્ય એક છે તો પર્યાય એક છે. ગુરુદેવ શ્રી એમ કહેતા, આત્મા અસંખ્ય પ્રદેશી છે તો પ્રદેશની અપેક્ષા એ વાત છે. ખરેખર તો આત્મા અખંડ એક પ્રદેશી છે. એ જે એક પ્રદેશી જે વસ્તુ જે છે, એટલે કે અખંડ જે વસ્તુ જે છે, અભેદ જે વસ્તુ જે છે, એક જે વસ્તુ છે તે હું છું. અને એ હું છું એવું જ્યારે એને સમજાય છે ત્યારે એની દ્રષ્ટિ એની અંદરમાં જતા વાર નથી લાગતી. કારણ કે એવું એને સમજાય છે કે મારામાં દ્રષ્ટિ નથી વસતી. હું એક છું તો એકમાં દ્રષ્ટિ નથી, એકમાં તો એક છે. એટલે જેની અંદરમાં શ્રદ્ધાનો પણ અભાવ છે, એવું શ્રદ્ધેય તત્વ હું છું એવું જ્યારે સમજાય છે ત્યારે એની ઉપર વજન આવે છે. અને એ વજનની અંદરમાં સડસડાટ અંદર ચાલ્યો જાય છે. એને બળવાનનું બળ કહેવાય છે. બળવાનનું બળ એને આજ દિવસ સુધી આવ્યું નથી. એને વિકલ્પની અંદરમાં હું અપરિણામી 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 એવું ઘૂંટવું, એની અંદરમાં એને બળ દેખાય છે. ઠીક છે, એ વાત સાચી છે, સારી છે. જેવો પોતાનો સ્વભાવ છે એવી છે, જેવું પોતાની વ્યવસ્થા છે એવો એનો વિકલ્પ છે, યથાર્થ વિકલ્પ છે. અને અનુભૂતિ પહેલાં એવો વિકલ્પ હોય પણ છે, એ બધી વાત સાચી, પણ વજન ત્યાં ન હોવું જોઈએ. વજન ક્યાં હોવું જોઈએ? એક પોતાના ભગવાન આત્મામાં. કારણ કે બે જ વસ્તુ છે, એક તરફ પોતાનો ભગવાન આત્મા છે અને બીજી તરફ ભ્રમણા છે. આ બે છોડીને ત્રીજી વસ્તુ નથી. એક તરફ પોતાનો ભગવાન આત્મા અને બીજી તરફ ભ્રમણા. એ ભ્રમણાને કારણે અનાદિકાળથી સંસારમાં રખડે છે, એનામાં કાંઈ થતું નથી. જ્યારે એ પોતાને રાગી માને છે ત્યારે રાગ જ્ઞાનમાં આવતો નથી. જ્યારે એ પોતાને સંસારી માને છે ત્યારે એ સંસાર ભગવાન આત્માની અંદરમાં ઉત્પન્ન થતો નથી. ભ્રાંતિથી એ ભાવે એ પરિણમે છે. જેવી રીતે એક વ્યક્તિ, ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા, એક વ્યક્તિ હોય અને એને આંખની અંદરમાં કંઈ તકલીફ થઈ ગઈ હોય, દ્રષ્ટિમાં કોઈ દોષ થઈ ગયો હોય, ત્યારે એને ચાંદ સામે હોય તો બે ચાંદ દેખાય તો શું કરે? એક ચાંદને હટાવી દે કે પોતાની દ્રષ્ટિને ઠીક કરે? તો દોષ એની દ્રષ્ટિનો છે, દોષ ચાંદનો નથી. વસ્તુ તો એક જ છે, એની દ્રષ્ટિની અંદરમાં એને સ્વ અને પર એવા વિભાગો દેખાય છે. પરંતુ જ્ઞાનની વ્યવસ્થા એવી છે કે એમાં સ્વ પર એવા વિભાગ જ નથી પડતા. જ્ઞાનની વ્યવસ્થાથી જોવામાં આવે તો એ અભેદગ્રાહ્ય જ્ઞાન છે. જે જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે એની અંદરમાં તો જે કંઈ પણ છે પોતે છે. જ્ઞાન અને જ્ઞેય એવા વિભાગ પણ જે જ્ઞાનની અંદરમાં પડતા નથી, એવો જ્ઞાન સ્વભાવી પોતાનો ભગવાન આત્મા. અને એની અંદરમાં એ કે કહેવા, મને પર નથી જણાતું, જ્ઞાયક જણાય છે. તો હવે શું કરું? તો ભાઈ, પરની દ્રષ્ટિ હટાવીને જ્ઞાયકની દ્રષ્ટિ કરવી. પ્રભુ, આ બધા ભેદ વિકલ્પો છે. એક જગ્યાથી હટવા માટે બીજી જગ્યાએ લગાવવા માટે લાવવા માટે એ તરફ એની દ્રષ્ટિ જાય, એના માટે ભેદપૂર્વક વ્યવહારથી બધા કથનો કરવામાં આવ્યા છે. એ વાત સાચી છે કે જે વસ્તુ છે એ વસ્તુની અંદરમાં જે ભેદ પડે છે એનું નામ વ્યવહાર છે. આ વસ્તુની અંદરમાં તો વ્યવહારનો પ્રશ્ન જ નથી. વ્યવહારનો પ્રશ્ન જ્યાં છે કે વસ્તુ છે એને સમજાવવા માટે ભેદ પાડવો એનું નામ વ્યવહાર. હવે એટલે એનો અર્થ એવો છે કે વ્યવહાર ખોટો છે. એ ભેદ પાડ્યો છે વસ્તુને સમજાવવા માટે કે ભાઈ વસ્તુને સમજાવી કેવી રીતે, તો કે ભેદ પાડીને સમજાવે છે. પણ સમજવી કેવી રીતે, તો કે વસ્તુ અભેદ છે. સમજાવવાની ભેદ પાડીને, સમજવાની અભેદ વસ્તુ. સમજાવવાની અનેક ગુણોના માધ્યમથી, અનંત ગુણોના માધ્યમથી, સમજવાનો એક અભેદ અખંડ દ્રવ્યને. તો વિધાન કહેવાનું કંઈક છે, સમજવાનું કંઈક છે. અને આજ દિવસ સુધી આ જ રમત એને આટપટી લાગી છે, એટલે જ અહીંયા આત્મા સુધી પહોંચી નથી શીખવું. પ્રભુ આ વાત આટપટી નથી, પોતે જેવો છે એવો સમય ગુરુદેવ શ્રી હમણાં છેલ્લે છેલ્લે એ જ વાતથી પૂર્ણાહુતિ કરી કે એ વ્યવહાર છે એ શું છે, કે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જેવું વસ્તુનું સ્વરૂપ નથી એવું ભેદ પાડીને ઉપજાવીને કહેવામાં આવે છે. હવે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે જ નહીં. આત્મા તો આત્મા છે, એ અનંત ગુણાત્મક એક વસ્તુ છે. પણ તને ભેદથી જોવાની વસ્તુ જ્ઞાનમાં આત્મા જણાય, શ્રદ્ધામાં શ્રદ્ધા, ચારિત્રની અંદરમાં સ્થિરતા, આનંદની અંદરમાં સુખ, આ બધી ગુણોને વ્યવસ્થિત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલી વાત છે. સમજવાનું શું છે? હું છું, હું એક છું, હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ પરમાત્મા છું. આ છોડીને બીજું કોઈ વિધાન નથી વસ્તુ સુધી પહોંચવાનું. કારણ કે એ છોડીને વસ્તુમાં ભેદ પ્રભેદો છે જ નહીં. જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પ્રભેદો પણ નથી, પર્યાય ભેદો પણ નથી, સાત તત્વના ભેદો પણ નથી. એટલે બધા ભેદોને હે કીધા અને તત્વને પરમ પારણામિક ભાવને ઉપાધિ કીધું. એટલે હે નો અર્થ શું? આપણે હે, આપણે પર્યાય હે છે, ભેદો હે છે, એને હે સમજી ક્યારે કહેવાય? કે એ હે રૂપે પણ એ હેની સામે જોવા જેવું નથી, ત્યારે એને હે માયનું કહેવાય છે. અને પોતાના સ્વભાવને જાણ્યો ક્યારે કહેવાય, જોયો ક્યારે કહેવાય? બસ હું એક છું. શરૂઆત થાય અસ્થિ નાસ્તિથી, આ હું છું ને આ હું નથી, આ હું છું ને આવું નથી. એવું જ્યારે એને પાકું થઈ જાય છે ત્યારે આ હું છું, આ હું છું, આ હું છું એવી પોતાની અસ્થિમાં આવે છે. અને અસ્થિની અંદરમાં જ્યારે એનું વજન આવે ત્યારે આ જ હું છું એવું વજન આવતા જ સડસડાટ અંદર ચાલ્યો જાય છે. એટલે ક્ષણવાર નથી લાગતી. જે પર્યાયનું આયુષ્ય એક સમય છે, એક સમયની અંદરમાં એ ભગવાન આત્માની અનુભૂતિ કરી લે છે. એ પર્યાયની તાકાત કેવડી, એ વસ્તુ કેવી, એ પર્યાયનું સામર્થ્ય કેવું, એ આખા દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં આવે કેવી રીતે, એ બધો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ શ્રીએ અત્યંત અત્યંત સ્પષ્ટ કર્યો છે. ફક્ત વાત એટલી છે કે આપણે પદાર્થની સિદ્ધિથી આખી વસ્તુને જોઈએ છીએ કે પ્રયોજનની સિદ્ધિથી જોઈએ છીએ? પદાર્થની સિદ્ધિનું બંધારણ આખું અલગ છે, પ્રયોજનની સિદ્ધિનું બંધારણ આખું અલગ છે. અને આ બંને બંધારણ પ્રવચન સારમાં છે. જગતને એવું સમજાય છે કે પ્રવચન સારની અંદરમાં ખાલી કોન્સ્ટિટ્યુશનની વાત છે, બંધારણ એવું નથી. એક પ્રવચન સારની અંદરમાં જ્યાં ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સતની વાત છે, ગુણ પર્યાય વત દ્રવ્યમની વાત છે, ત્યાં એ જ પ્રવચન સારની અંદરમાં દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સતની પણ વાત છે. તો દ્રવ્ય સત અને પર્યાય સતનો અર્થ છે કે દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. પર્યાયની અંદરમાં અનુભૂતિ થાય છે એ દ્રવ્યને કારણે થતી નથી અને દ્રવ્ય સદાય અકારણ પરમાત્મા છે. તો એવો જે અકારણ પરમાત્મા, એવું જે પોતાનું પરમાત્મા તત્વ છે, એ હું છું, એ પ્રયોજનની સિદ્ધિનો ઉપાય છે. ઉત્પાદવય ધ્રુવ યુક્તમ સત દ્રવ્ય ગુણ પર્યાય વત દ્રવ્યમ એ પદાર્થની સિદ્ધિ છે. આ પદાર્થની સિદ્ધિ તો જીવને અનંત વખત સમજાણી છે, ખ્યાલમાં આવી છે, પણ એ પદાર્થની સિદ્ધિમાંથી પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય એવું પોતાનું પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વખત કહે છે. તને એક વખત પણ તારા ભગવાન આત્માનો અપૂર્વ પક્ષ નથી આવ્યો. એ અપૂર્વ પક્ષ શું ચીજ છે? સોગાનીજીને કોઈને પૂછ્યું કે સાહેબ આ સુધાત્માની વાત કરશું તો નિશ્ચયાભાસી નહીં થઈએ? તો કે થઈ જવા દે ને એકવાર નિશ્ચયાભાસી, અનાદિકાળથી તો છો વ્યવહારાભાસી, અને નિશ્ચયાભાસી થઈ જશે તો એનો પણ ઉપાય નીકળશે. પણ વાસ્તવિકતા તો એ છે કે નિશ્ચયાભાસી નહીં થાય, નિશ્ચયનો અભ્યાસી થઈ જઈશ. ડરવાની જરૂરત નથી. હું પરમાત્મા છું તો સ્વભાવથી પરમાત્મા છું, એમાં ડરવાની શું જરૂર છે? એ નિશ્ચયની વાત છે એમ નથી, એ સ્વભાવ છે. લોકો નિશ્ચયની વાત કરીને એક કહો. નિશ્ચય એટલે શું? સત્યાર્થ. નિશ્ચય એટલે પરમાર્થ. નિશ્ચય એટલે પોતે જેવો છે તેવી વાત જે કરે એનું નામ નિશ્ચય. એનું નામ શુદ્ધ નહીં. હું કેવો છું? તો સ્વભાવથી શુદ્ધ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, સ્વભાવથી જ્ઞાયક છું. એ વાત પૂજ્ય ગુરુદેવશ્રી આ દ્રષ્ટિના નિધાન જેમાં પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદમાંથી અમૃતો ઝેરા છે, પરમાત્મા પ્રકાશ અને યોગ સાધના પ્રવચનોમાંથી જેમાંથી આ બોલોનું સંકલન કરવામાં આવ્યું છે, એનો 65 નંબરનો બોલ છે. ત્રણ લોકના નાથ શું કહીને બોલાવ્યો છે? હું તો પામર છું, હું તો સંસારી છું, હું તો રાગી દ્વેષી ક્રોધી છું. ત્રણ લોકના નાથ, તારે બીજાનો આશ્રય લેવો પડે એ તો તને કલંક છે. પ્રભુ વસ્તુની સ્વતંત્રતા તો જુઓ, સ્વભાવની સંપૂર્ણતા તો જુઓ, સ્વભાવનું સામર્થ્ય તો જુઓ. એક વખત સ્વભાવને સ્વભાવથી જોવાની ટેવ પાડ બાપુ. તું ત્રણ લોકનો નાથ છો, સ્વભાવથી સર્વજ્ઞ સ્વભાવી છો, તારે બીજાનો આશ્રય લેવો પડે એ તો કલંક છે. કલંક પર પદાર્થને કારણેની વાત તો બહુ દૂર રહી. વિતરાગ પરમાત્માને કારણે, દેવગુરુ શાસ્ત્રને કારણે મને આત્માની અનુભૂતિ થઈ જશે. પ્રભુ એ કલંક છે. એ પ્રભુ તો તું પ્રભુ છું. કેવો પ્રભુ છું? હું કેવો છું? તો કે સિદ્ધ ભગવાનને જોઈ લો. હું બિંબ છું તો સિદ્ધ ભગવાન મારું પ્રતિબિંબ છે. અહીંથી જો પ્રભુ, માથી નહીં જો. ત્રણ લોકનો નાથ કેવો, બિંબ કેવો છે? પરિપૂર્ણ પરમાત્મા મને જોવો હોય તો સિદ્ધ પરમાત્માને જોઈ લો એવો હું છું. એને કોઈનો આશ્રય લેવો પડે, પરમાત્માને બીજા પરમાત્માનો આશ્રય લેવો પડે, પરમાત્માને અરિયંત સિદ્ધ ઉપાધ્યાય સાધુઓનો આશ્રય લેવો પડે, જીનવાણીનો આશ્રય લેવો પડે. હોય છે જીવનની અંદરમાં અશુભથી બચવા માટે શુભભાવ, દેવશાસ્ત્ર ગુરુઓનો સન્માનનો ભાવ, ચિંતન મનન બધું હોય છે. મહત્તા કોની છે? એને કારણે થશે તો એ કલંક છે. ગુરુદેવને કારણે મને આત્મા મળશે તો એ કલંક છે કે છે? ગુરુદેવ પોતે કે છે. કારણ કે વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે. પોતે સ્વયં છે, પોતે સ્વયં બુદ્ધ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં સંપૂર્ણ છે, સ્વયં પરિપૂર્ણ છે, સ્વયં અનાદિ અનંત છે, સ્વયં ઉત્પાદ્વય વિનાનો છે, સ્વયં ત્રિકાળ છે, સ્વયં નિત્ય છે, સ્વયં શુદ્ધ છે. તો એ સ્વયંને કોની જરૂરત છે? જે સંપૂર્ણ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એને કોની આવશ્યકતા છે? પર્યાયની સામું જોવે, પર્યાયની સામું ન જોવે, પર્યાય નિગોદની અંદરમાં હોય, પર્યાય મોક્ષની અંદરમાં હોય, કોઈ સ્થિતિની અંદરમાં એ ભગવાન આત્માને કાંઈ અંતર પડતો જ નથી. એવી જ્યારે સમજણ થાય છે ત્યારે પોતાના સ્વભાવની નિરપેક્ષતા ખ્યાલમાં આવે છે. નિરપેક્ષતા એટલે સ્વભાવ ખ્યાલમાં આવે છે. સ્વભાવ એટલે સંપૂર્ણતા. કારણ કે જે સ્વભાવ હોય ને એ હંમેશા અનાદિ અનંત હોય. એ સ્વભાવને કોઈનું અવલંબન ન હોય, સ્વભાવને કોઈનો આશ્રય ન હોય. સ્વભાવ જ્યારે નિરપેક્ષ હોય તો નિરપેક્ષને કોની અપેક્ષા હોય, કોની સાપેક્ષતા હોય? દ્રવ્યને પર્યાયની સાપેક્ષતા ન હોય અને પર્યાયને દ્રવ્યની સાપેક્ષતા ન હોય. એવું અનાદિ અનંત સત તત્વ છે. એનું નામ દ્રવ્ય સત અને પર્યાય સત છે. એનું નામ એને બીજાના આશ્રય લેવાની જરૂરત નથી પડતી. એણે કોઈ દિવસ પોતાના સ્વભાવને સ્વભાવથી જોવાની કોશિશ જ નથી કરી. એણે હંમેશા ઉપયોગને ઉપયોગવાન તરફ લઈ જવાની કોશિશ કરી છે. પ્રભુ, તારે તું ઉપયોગ છું કે ઉપયોગવાન છું, બેમાંથી એક નક્કી કર. અને જો તું ઉપયોગવાન છું તો ઉપયોગ તારા માટે પરદ્રવ્ય છે. જ્યાં સુધી તું પર્યાયને પરદ્રવ્ય માનીશ નહીં ત્યાં સુધી પર્યાયની કરતા બુદ્ધિ અને પર્યાયની અંદરમાં આત્માને જાણવાની જ્ઞાતા બુદ્ધિ રહ્યા જ કરશે. પર્યાયના અસ્તિત્વની સામે કોઈ પ્રશ્ન નથી, પર્યાયના ઉત્પાદ્યની સામે કોઈ પ્રશ્ન નથી, પર્યાયની વ્યવસ્થાની સામે કોઈ પ્રશ્ન નથી, એના એકત્વની સામે પ્રશ્ન છે, પર્યાય દ્રષ્ટિની સામે પ્રશ્ન છે. કારણ કે અનાદિકાળમાં સંસારનું કારણ સંસાર નથી, અનાદિકાળમાં સંસારનું કારણ પર પદાર્થ નથી, અનાદિકાળમાં સંસારનું કારણ પર્યાય બુદ્ધિ છે, પર્યાય દ્રષ્ટિ છે. કારણ કે એની પાસે બે જ ચક્ષુ છે, દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાયાર્થિક ચક્ષુ. પરાર્થિક ચક્ષુ કોઈની પાસે નથી, પરને જોવાના ચક્ષુ કોઈની પાસે નથી. કારણ કે પોતાના જ્ઞાન ચક્ષુની અંદરમાં પોતે જ જણાય છે એવું નથી જાણતો, અને પર એની અંદરમાં જણાતા, એમાં પ્રકાશિત થતા, પ્રતિબિંબિત થતા, પ્રતિચ્છંદ આવતા, એને એવી ભ્રાંતિ થઈ જાય છે કે હું રાગી છું. એનાથી એને એકત્વ થઈ જાય છે, પણ એનું કારણ રાગ નથી. એનું કારણ જ્ઞાનની અંદરમાં એને નાયકને ન જોયો તે છે. જે જ્ઞાનની અંદરમાં નાયક જણાય છે, એ જ્ઞાનની અંદરમાં જ્ઞાનપર્યાય જણાય છે, એ જ્ઞાનની અંદરમાં લોકાલોક જણાય છે. હવે જ્ઞાન પર્યાયમાં જણાય છે, એ જે જ્ઞાન પર્યાયની અંદરમાં લોકાલોક જણાય છે, એમાં આમ દ્રષ્ટિ ન કરતા નાયક જણાય છે એમ દ્રષ્ટિ કરે છે, તો એમનામાં સમ્યક દર્શન છે. તો અઘરું ક્યાં છે, કઠિન શું છે? સ્વયં પોતે છે, અને સ્વયં પોતે પોતાને ન સમજાય એવો પોતે કેવો હોઈ શકે? હું પ્રકાશ, મને એમ કહો, મને પ્રકાશ નથી સમજાતો. ત્રણ કાળની અંદરમાં એ વસ્તુ અશક્ય છે. હું પ્રકાશની જગ્યા હું રમે પોતાને રમેશ માનું તો એ વિપરીતતા છે. વિપરીતતાનું કારણ શું છે? પર્યાય દ્રષ્ટિ, પર્યાય બુદ્ધિ, પર્યાયનું લક્ષ, પર્યાયનું એકત્વ, પર્યાયમાં અહમ, પર્યાયમાં મને દુઃખ છે, પર્યાયમાં મારે સુખ પ્રગટ કરવું છે. પ્રભુ તું શ્લોક અત્યારે સુખ જોઈએ છીએ. છો સુખી ને તને સુખ જોઈએ છે, છું સુખી અને તારે દુઃખને ટાળવું છે. આ દુઃખ સુખ તારામાં છે ક્યાં પ્રભુ? દ્રષ્ટિ આખી પર્યાય ઉપર, મને બારમાં અનુકૂળતા છે, બારમાં પ્રતિકૂળતા છે, સંયોગની ઉપરની દ્રષ્ટિ, અસંગની દ્રષ્ટિ જ નથી બિલકુલ. કોઈ સંયોગ તને સ્પર્શતા નથી, કોઈ સંયોગ તારી પાસે આવતા નથી, પણ તું માને છે કે હું એની સાથે છું. ગુરુદેવસે આખું પ્રવચન એની પર પ્રવચન આખું, કોઈ પર નો કરતા, પરિણામી અને પરિણામ, પરિણામી અને પરિણામ. હવે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરે, એક દ્રવ્ય બીજાની પર્યાયનું કાંઈ ના કરે, એક પર્યાય બીજી પર્યાયનું કરે. ગુરુદેવ આંગળી આંગળીથી સમજાવે, એક આંગળી બીજી આંગળીને સ્પર્શે નહીં તો એનું કાર્ય કરે કેવી રીતે? આ આંગળી જો આંગળીનું કાર્ય કરે છે તો આ પરિણામી ને આ પરિણામ, હવે આ બંને એક થાય તો જ વસ્તુ શક્ય બને. ત્રણ કાળમાં એક થતું નથી. તને ભ્રાંતિ થઈ છે કે આના જ કારણે આમ થાય છે, એ ભ્રાંતિ મટે કેવી રીતે? તો કે એના સ્વભાવથી જો, વસ્તુને વસ્તુના સ્વભાવથી જો, તો દ્રષ્ટિ સ્વભાવ ઉપર આવશે. તું ત્રણ લોકનો નાથ છો પ્રભુ, અત્યારે વર્તમાનમાં ત્રણ કાળ અને ત્રણ ત્રણ લોક તારા જ્ઞાનની અંદરમાં પ્રતિભાસિત થઈ રહ્યા છે, પ્રતિબિંબિત થઈ રહ્યા છે. અત્યારે તારે બીજાનો આશ્રય લેવો પડે એ તો તને કલંક છે. 65-66 બાદશાહ ત્રણ લોકનો નાથ હું પડ્યો છે. બાદશાહ ત્રણ લોકનો નાથ ઊંઘમાં પડ્યો છે, તેને જગાડવાની આ વાત છે. જાગરે જાગ, તેને ચોર લૂંટી જાય છે. જાગરે જાગ, આ જગાડનારી વાત સાંભળવા મળે એ પણ મહાભાગ્યશાળી છે. તું પરમાત્મા છો, પરમાત્મા છો, પરમાત્મા છો, એ વાત તને સાંભળવા મળે છે એ પણ પ્રભુ તું મહાભાગ્યશાળી છે. ચોર બધા લૂંટી રહ્યા છે, ભાવમરણ તારું સમય સમય થઈ રહ્યું છે. તું પ્રભુ, તું પરમાત્મા, તું પરિપૂર્ણ નાથ, તું ભગવાન વર્તમાનમાં, અને તું એમ મને કે હું સંસારી, હું રાગી, હું ક્રોધી, હું દુઃખી, હું સુખી, બધા ચોર તને લૂંટી રહ્યા છે પ્રભુ. પર્યાયની એકત્વ બુદ્ધિ કરીને, પર્યાયની અહંકાર કરીને, પર્યાયની એકાકારતા કરીને તું દુઃખી થઈ ગયો છો. તારામાં કાંઈ જ નથી થતું, તારામાં જ્ઞાન થાય છે. આત્મામાં જો તારે આખા આત્માની વાત પણ લેવી હોય ને તો વાત એટલી છે કે આત્મામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનની વ્યવસ્થા છે, એ જ્ઞાનનું સ્વરૂપ છે. અને જ્યારે એ સ્વરૂપ સમજાય છે ને ત્યારે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવું પણ નથી રહેતું, બસ જ્ઞાન છે એટલે કે જ્ઞાયક છે. જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ મટી જાય છે અને જ્ઞાયક રહી જાય છે, એનું નામ અનુભૂતિ છે. સમજાવવા માટે અનેક ભેદ પ્રભેદોથી સમજાવવામાં આવે છે, પણ પ્રભુ એ તારો વિષય નથી, એ વાત તારે સમજવાની નથી. એ તારે વ્યવહાર છે, ભેદો છે, ખંડ છે, મારા વસ્તુ સ્વભાવની મર્યાદાની બહાર છે એમ સમજીને હું પરિપૂર્ણ પરમાત્મા છું એમ તું સમજ. તું બાદશાહ છો, ત્રણ લોકનો નાથ છો. કેટલું ગુરુદેવ કે બાદશાહ ત્રણ લોકનો નાથ ઊંઘમાં પડ્યો છે. તને શું થયું છે પ્રભુ? ગુરુદેવ મહાવિદ્યથી ભરતક્ષેત્રમાં તને જગાડવા આવ્યા, જાગ રે જાગ ભાઈ, તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું ભગવાન છો. કોઈ શાસ્ત્રમાં વાંચવા નહોતું મળ્યું, અંદરથી આવતું હતું હું ભગવાન છું. અને જે વાત અંદરથી આવે એ વાત શાસ્ત્રમાં મળે જ છે, તો મળી ગઈ સમયસાની અંદરમાં. તો વાત એ છે કે વસ્તુને વસ્તુથી જોવાની છે, વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની છે. એ સ્વભાવને સ્વભાવથી નથી જોતો, માટે એ બધી કઠિનાઈઓ છે. સ્વભાવને સ્વભાવથી જોવે તો સરળ છે, પર્યાયને પર્યાયના સ્વભાવથી જોવે તો પર્યાય સક્રિય છે, પર્યાય ઉત્પાદવાળી છે, પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમ નિયમિત છે. જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે જ પર્યાય થાય છે, એમાં કોણ ફેરફાર કરી શકે? ઇન્દ્ર, નરેન્દ્ર, ધનેન્દ્ર કે જિનેન્દ્ર, કોઈ પણ એમાં ફેરફાર કરવામાં સમર્થ નથી. તો તારે કઈ પર્યાયને છોડવી છે, કઈ પર્યાયને લાવી? આશ્રમને છોડવો છે ને સમરને લાવો છે, એ વાત તું લાવ્યો ક્યાંથી? પર્યાયને પર્યાયના સ્વભાવની અંદરમાં રહેવા દે, પર્યાયને એના સક્રિય સ્વભાવની અંદરમાં રહેવા દે. પર્યાયમાં રાગ છે તો એ આ સમયનું સત છે, અને પર્યાયની અંદરમાં વિતરાગતા છે તો એ પણ આ જ સમયનું સત છે. એને ફેરફાર કરવાનો અભિપ્રાય છોડી દે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એવો અભિપ્રાય મિથ્યા દર્શનનું કારણ છે, એ વાત તો સમજી લે પ્રભુ. વાત અઘણી આકરી લાગશે પણ સાચી છે. આ એના માટે વાત છે જે ગુરુદેવને નિયમિત સાંભળે છે, તત્વનો પરિચય કરીને શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, ચિંતન મનન કરે છે. પ્રભુ સમ્યક દર્શન જોઈએ છે તો તું દર્શનની મૂર્તિ નથી? સમ્યક જ્ઞાન જોઈએ છે તો તું જ્ઞાનની મૂર્તિ નથી? આનંદ જોઈએ છે તો તું આનંદની મૂર્તિ નથી? તો આનંદની મૂર્તિને આનંદ જોઈએ છે, શુદ્ધની મૂર્તિને શુદ્ધતા જોઈએ છે, નિર્વિકલ્પની મૂર્તિને નિર્વિકલ્પતા જોઈએ છે. ક્યાં છું પ્રભુ તું? ક્યાં છું અને ક્યાં તને માને છે? તું છો પરિપૂર્ણ પરમાત્મા ને તું જોવે છે કઈ જગ્યાએ, માને છે કઈ જગ્યાએ, વિચાર કરે છે કઈ જગ્યાએ, અને માને છે ચિંતન મનન ઘૂંટણથી આત્મા મળી જશે પ્રભુ, કોઈ દિવસ નહીં મળે. અનંત વખત દ્રવ્યલિંગી મુનિપણાની અંદરમાં, અનંત વખત જો નવમી ગ્રહે ગયો હોય, અનંત વખત અગિયાર અંગ અને નવ પૂર્વનો અભ્યાસ કર્યો હોય, તો એની અંદરમાં કઈ વાત બાકી હશે? કુંકુન આચાર્ય ભગવાનના સમયની અંદરમાં એક અંગથી ઓછું જ્ઞાન, આજના દિવસથી તો સુસ્થિતિ આપણે વિચાર પણ ના કરી શકીએ. અને એ સમયે પરિપૂર્ણ પરમાત્માની વાત ડંકાના ચોટે કેસરી સિંહની જેમ ગર્જના કરતી ઊંઘતા બાદશાહોને નિંદનમાંથી એની ઊંઘ ઉડાડવાની વાતો કરતી, ભાઈ તું ભગવાન, ભાઈ તું જાગ રે જાગ ભાઈ જાગ, તારો મોક્ષમાં જવાનો સમય પાકી ગયો પ્રભુ, તું ક્યાં સૂતો છો નાથ? એવી અપૂર્વ વાત, એવી અલૌકિક વાત. કારણ કે ગુરુદેવશ્રીની વાતને સોગંદજી સાહેબ અનંત તીર્થંકરોથી અધિક કે છે, એનું કારણ છે. એનું કારણ એ છે કે જ્યારે અનંત વખતે તીર્થંકર પરમાત્માના સમોસરણની અંદરમાં ભગવાનની ઓમધ્વનિ સાંભળે છે, ત્યારે ઓમધ્વનિની અંદરમાં ચારેય અનુયોગ આવે છે, અને ચારે અનુયોગમાંથી કોઈ ને કોઈ જગ્યાએ જીવનો પક્ષ હોય છે. અને એ વાત પણ ઓમ ધ્વનિમાં આવે છે તો એ ન્યાથી નીકળીને પોતાનો પક્ષ પાકો કરીને આગળ વધી જાય છે. ભગવાને કીધું, પણ ભગવાને એ વાત કહીને બીજી જગ્યાનો નિષેધ પણ કર્યો, એ વાત એને ન સાંભળી. અહીંયા તો ગુરુદેવ કોનો નિષેધ, કોની અસ્થિ, તું કોણ છો, કેવો છો, કેવો નથી, તારે કોની સાથે કરતા કર્મ સંબંધ છે, નથી, કેવી રીતે નથી, કઈ રીતે નથી, માને તો શું થાય, દ્રવ્યનો નાશ થઈ જાય, એવી અસ્થિ નાસ્તિ આખી વ્યવસ્થા આખી બતાવી દે કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. પછી એમ કહી દે કે તારું કોઈ નિમિત્ત નથી, તારું કોઈ જ્ઞેય નથી, તારે કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી, તો આ વિચાર કે શું કહ્યો છું પ્રભુ? નેક વાત શાંતિથી વિચારે તો આ કરતા સ્વભાવ જ્ઞાનમાં આવી જાય. એને એ વાત સમજાવી જોઈએ કે મારું આ વિશ્વની અંદરમાં કોઈ પણ કર્મ નથી, હું કોઈનો કરતા નથી, સમ્યક દર્શનની પર્યાયનો કરતા ભગવાન આત્મા નથી, પરિણામી આત્મા ભલે હોય પણ આ પરિણામી આત્મા નથી. એટલે આત્માની અનુભૂતિને સમય જે પરિણામી આત્મા છે, એ પરિણામી આત્મા કરતા ને પરિણામી આત્મા કર્મ, અહીંયા દ્રવ્ય અને પર્યાય એવા વિભાગ અનુભૂતિની અંદરમાં હોતા નથી. પરિણામી કરતા ને પરિણામી કર્મ બહાર આવે છે તો હું અપરિણામી, તો ફરીને પરિણામી, હું અપરિણામી તો ફરીને પરિણામી, હું અપરિણામી. આવી રીતે સમ્યક દર્શનના ઢગલા થાય છે, મુનિરાજોને આચાર્ય ભગવંતને, એનું કારણ શું છે? કારણ કે એ ક્યાંય પરિણામીને આગળ નથી કરતા, એ આગળ કરે છે આ પરિણામીને, અનુભૂતિના ઢગલા થાય છે. તો વાત તો અપરિણામીની છે, વાત તો ત્રણ લોકના નાથની છે, વાત તો ત્રણ લોકના નાથનો એવા બાદશાહની છે જે અત્યારે ઊંઘમાં પડ્યો છે. એને જગાડવા માટે ગુરુદેવ ભરતક્ષેત્રમાં મહાવૈદ્યથી સિમંદર પરમાત્માએ એને મોકલા. સિમંદર પરમાત્માએ ભરતક્ષેત્રની અંદરમાં સોનગઢમાં મહાવિદ્યની એક બ્રાન્ચ ખોલી અને ગુરુદેવને મોકલા કે અમારી બ્રાન્ચ તમે સંભાળો. એ બ્રાન્ચ ભરતક્ષેત્રની હેડ ઓફિસ છે, જ્યાં અધ્યાત્મની વર્ષા થતી હોય, જ્યાં ભગવાન આત્માની વાત સતત નિરંતર ધારાવાહી વહેતી હોય, ને તું ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો એ વાત વહેતી હોય, એ વાત આ કાળની અંદરમાં ક્યાં મળે પ્રભુ? તું વિચાર તો કર. ગુરુદેવ જ્યારે વૈરાગ્યનું વર્ણન કરે ત્યારે એમ કે આ અનંત અનંત આગળ આમાંની અંદરમાં પણ આવશે કે નિગોદના જીવોના ગોદળાના ગોદળા પડ્યા હોય, ગોદળાના ગોદળા. કેટલી જીવરાશિ જેની તું કલ્પના ના કરી શક. અનંત તો તને સમજાતું નથી, અનંત એટલે શું? ગુરુદેવ આત્માના વૈભવની વાતમાંથી ગુણની વાત કરે તો એમ કે સર્વા સિદ્ધિના દેવો 33 સાગરોપમ સુધી કાં આત્માનો અનુભવ કરે ને કાં આત્માની ચર્ચા કરે, બે છોડીને ત્રીજી કોઈ પ્રવૃત્તિ ન હોય. અને 33 સાગરોપમ સુધી આત્માની જે ચર્ચા કરે એની અંદરમાં એક ચર્ચા બીજી વખત રિપીટ ન થાય, કારણ કે દેવો એક વાત બીજી વાર ન કહે તો એ રિપીટ ન થાય. હવે એવી જે ચર્ચા છે એ ચર્ચાને જો અત્યારના કોમ્પ્યુટરની અંદરમાં ગમે એવું સુપર કોમ્પ્યુટર એમાં તો આવી જ ન શકે, પણ છતાં એવું કોઈ સુપર કોમ્પ્યુટર હોય વિશ્વની અંદરમાં કે જેની અંદરમાં એ સારી સારી ચર્ચાને સમેટવામાં આવે, સંગ્રહ કરવામાં આવે, તો આત્માના એક આત્માની અંદરમાં અનંત ગુણો, અનંત ગુણોમાં એક ગુણ જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણની અનંતી પર્યાયો, અનંતી પર્યાયોમાંથી એક વર્તમાન પર્યાય, એ વર્તમાન પર્યાય જેમાં ત્રણ કાળ અને ત્રણ લોક વર્તમાનવત જણાય છે એવી એક પર્યાયની સામર્થ્યનું વર્ણન એ 33 સાગરની ચર્ચા કરી શકતી નથી. એવી અનંતી પર્યાયનો પિંડ એક ગુણ, એવા અનંત ગુણનો પિંડ હું ભગવાન આત્મા અને વર્તમાનમાં બાદશાહ ત્રણ લોકનો નાથ અત્યારે કેવડીને સર્વજ્ઞ થાય ત્યારે નહીં, અત્યારે ત્રણ લોકનો નાથ હું છું. કારણ કે આ વિશ્વની અંદરમાં સર્વોત્કૃષ્ટ હું છું. આ ભગવાન છે તો હું ભગવાનનો ભગવાન છું, કારણ કે આ ભગવાન છે એમ કહેનાર આ ભગવાન છે, હું તો ભગવાનનો ભગવાન છું. એવી રીતે પોતાને જે જોવાનું જે વિધાન જે છે એ આખું અહીંથી છે, અહીંથી કાંઈ જ નથી, બહારથી અંદર આવવાનું કોઈ વિધાન નથી, કારણ કે વસ્તુ અંદરમાંથી બહાર આવી જ નથી. જે આત્માનો વિસ્તાર પ્રમાણથી એમ કહેવાય ભાઈ દ્રવ્યનો વિસ્તાર પર્યાય સુધી છે, પણ ખરેખર જે આત્મા પર્યાયમાં આવતો જ નથી, એ પર્યાયમાં જણાય છે એ અપેક્ષા એનો વિસ્તાર પર્યાય સુધી કહેવામાં આવે છે, પણ અનાદિ અનંત કાળમાં જે દ્રવ્ય પર્યાયમાં આવતો જ નથી એ દ્રવ્યને પર્યાયમાં આધારે, પર્યાયની દ્રષ્ટિએ, પર્યાયને ઠીકઠાક કરવાના અભિપ્રાય આત્મા સુધી કેવી રીતે જઈ શકાય? જો આત્મા પર્યાયમાં આવ્યો હોય તો તમે પર્યાયમાંથી આત્મા સુધી જાઓ, પણ કેવળ જ્ઞાનની અંદરમાં, મોક્ષ અવસ્થાની અંદરમાં પણ જે આત્મા એ પર્યાયની અંદરમાં, મોક્ષની પર્યાયમાં નથી આવતો, એ આત્માને જોવાનું વિધાન શું હોઈ શકે? એને પર્યાય પરદ્રવ્ય દેખાય તો જ દ્રવ્યને સ્વદ્રવ્ય દેખાય. એમાં પર્યાયનો નિષેધ નથી, પર્યાયની નાસ્તી નથી, પર્યાયના અસ્તિત્વનો અસ્વીકાર નથી. પર્યાય પર્યાયમાં છે, પર્યાય ત્રિકાળીમાં નથી, વાત એટલી છે. એટલે વજન ત્રિકાળીનું છે, વજન ધ્રુવનું છે, વજન પરમાત્માનું છે. પર્યાય ઉપરનું વજન હટાડવાનું છે, પર્યાય ઉપરની દ્રષ્ટિ હટાડવાની છે, પર્યાય બુદ્ધિ મટાડવાની છે, પર્યાયને નથી મટાડવાનું, મટી શકતી પણ નથી. જો તું એને મટાડી દઈશ તો તું વેદાંતી થઈ જઈશ, નકા ખાલી પર્યાયને લક્ષી વાત કરીશ તો તું બૌદ્ધ મતી રહીશ. તો આપણે તો દિગંબર જૈન છીએ, ગુરુદેવના સંતાનો છીએ, ગુરુદેવના અનુયાયી છીએ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, હું દ્રવ્ય અને પર્યાય તે હું નહીં. પર્યાયનું અસ્તિત્વ પણ રહ્યું, પર્યાયની દ્રષ્ટિ પણ હટી, દ્રવ્યની દ્રષ્ટિ થઈ, અને એની અંદરમાં સહજપણે સ્વભાવની અંદરમાં સડસડાટ ચાલ્યો જાય એવું વિધાન છે પ્રભુ. કારણ કે એને પોતાના ભગવાન આત્માની રુચિ હોય અને ભગવાન આત્મા એને જવાબ ન આપે એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બનતું નથી. પૂજ્ય બેનશ્રીના શબ્દોની વાત કરીએ તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, વિશ્વનો નાશ થઈ જાય. હું પરમાત્મા છું એવું તમે નક્કી કરો પ્રમાણિકતાથી, ઈમાનદારીથી, નૈતિકતાથી, અને એ પરમાત્માના તમને દર્શન ન થાય તો 3 લોકને નાશ થઈ જવું પડે. એવું થતું જ નથી. આપણી ઈમાનદારી કેટલી છે એ પ્રશ્ન છે, ક્વેશ્ચનની જગ્યા છે કે ગુરુદેવ જેવા મહાપુરુષ બાદશાહના બાદશાહ 3 લોકના નાથ થઈને આપણને જગાડે છે કે ભાઈ તું 3 લોકનો નાથ છું, હું નથી, તું છો 3 લોકનો નાથ, તું જાગ રે, જાગ ભાઈ, તને ચોર લૂંટી જાય છે. આ રાગાદી ભાવો, આ કર્માદી ભાવો, કર્મને કારણે હું દુઃખી છું. અરે પ્રભુ કર્મ શું કરે? કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાઈ, કર્મ જળ અને હું ચેતન. હવે જળ ચેતનને કરે ને ચેતન જળને કરે, તો કાં તો જળને ચેતન થવું પડે કાં ચેતનને જળ થવું પડે, બંને સ્થિતિમાં વિશ્વનો નાશ થઈ જાય, વ્યવસ્થા જ ન રહે. એટલે વસ્તુને વસ્તુના લક્ષ્ય સમજવાની જરૂર છે, વસ્તુને વસ્તુના સ્વભાવથી સમજવાની જરૂર છે. ની વસ્તુને આપણે વસ્તુના સ્વભાવથી નથી જોતા એટલે એ કઠિન પડે છે, આકરું લાગે છે. જાગરે જાગ, આ જગાડનારી વાત સાંભળવા મળે, આ કેવી વાત આપણને પૂજ્ય ગુરુદેવશ્રીની. 3 દિવસ 24 કલાક આપણી પાસે ગુરુદેવ, જ્યારે તમે સાંભળવા ચાહો ત્યારે ગુરુદેવ એ સાંભળવા મળે, અને આપણે સાંભળીને જાગીએ નહીં અને સૂતા જ રહીએ, કેમ ચાલશે પ્રભુ? એટલે ગઈકાલે કીધું, એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘાવ લાગી જાય છે. તું સમય સમય તારું ભાવમરણ થઈ રહ્યું છે ને, તને કાંઈ પેટનું પાણી પણ નથી હાલતું પ્રભુ. હું સંસારી, હું રાગી, શું થયું છે પ્રભુ તને? તે હું પણ ક્યાં સ્થાયી છું? તે ચેતનને જળ માની લીધો, ચેતનને અને જળને એક કરી લીધા. કેવી રીતે ભગવાન આત્મા સુધી પહોંચશે? કેવી રીતે એનું વિધાન એને સમજાશે? કેવી રીતે આ દ્રષ્ટિના નિદાનની અંદરમાં સ્વભાવના વિધાન છે પ્રભુ. દ્રષ્ટિના નિદાન નામ છે પણ સ્વભાવના વિધાન છે. સ્વભાવને સમજવાની વિધિ આની અંદરમાં છે. આગળ કે છે, અરે એક વાળો શરીરમાં નીકળતા પીડાનો પાર રહેતો નથી, તો આ મારું શરીર, મારું ઘર, મારી સ્ત્રી, મારા પુત્ર, મારા મિત્ર, આ મારું ધન, આ મારી આબરૂ, એમ અનેક મારા, એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી પુત્ર મિત્ર વાળો, એમ અનેક વાળાની પીડાનું એને ભાન નથી પણ પીડાય છે. એક વાળો અંતર શરીરમાં હોય જાય તો કેટલી પીડા થાય? બધા વાળા, ઘર, સ્ત્રી, કુટુંબ, પૈસા, ધન, ઇજ્જત, આબરૂ, આ બધા વાળા, કેટલા વાળા એને અંદરમાં નાખી દીધા છે, એની પીડાથી પીડાય છે. દેખાતો એની ઉપર એને સમજાતું નથી એટલે એની પીડા એને સમજાતી નથી, પણ એ પીડાથી પીડાય છે. સંસારમાં પરિભ્રમણ કરી તો હવે કરવું શું? તો હવે આગળના બોલમાં કે છે, જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે. આ માર્ગ છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા માર્ગ સમજણનો છે, માર્ગ શ્રદ્ધાનો છે. જ્ઞાનની અંદરમાં જેમ જેમ ચોખવટ થતી જાય છે, સ્પષ્ટતા થતી જાય છે, પોતાના સ્વભાવની ઉગ્રતા અને ઉર્ધ્વતા જેમ જેમ સમજાય છે, હું કેવો છું, હું પરિપૂર્ણ પરમાત્મા, એ પરિપૂર્ણ પરમાત્મા છું, તને ભાવ ભાષણ નથી થયું અત્યારે, અને એમ થાય છે હું તો સંસારી છું, મોક્ષ થાય તો પરિપૂર્ણ પરમાત્મા થાય, એ ભાવ ભાષણ નથી, એ વિપરીત ભાષણ છે. ભાવ ભાષણ તો શું છે? જેવો પોતાનો આત્મા છે એવું એને જ્ઞાનમાં સમજાય, એવું એને ભાવ ભાષણ થાય, અને એ ભાવ ભાષણ વધતું જાય તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, અને વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. મોહ શિથિલ કેવી રીતે થાય? જેમ જેમ પોતાના સ્વભાવનું સામર્થ્યને સમજાતું જાય છે, સ્પષ્ટતા થતી જાય છે ભાવ ભાષણ. કેમ કે ભાવ ભાષણ એક એવી સ્થિતિ છે કે જે ભાવ ભાષણની અંદરમાં આત્મા જેવો છે એવો તમને ભાષિત થઈ જાય. અનુભૂતિ પહેલા સમ્યક દર્શન થાય કોઈ પણ જીવને, એ પહેલા એને ભગવાન આત્મા ભાસી જાય. આ નિયમ છે. અને પણ એની સ્પીડ એટલી હોય કે ત્યાં ઊભો ન રહે. એક વખત ભાવ ભાષણથી પછી કલાક, બે કલાક, દિવસ, બે દિવસ, 8 દિવસ, 15 દિવસ, બસ એનાથી વધારે અનુભૂતિને લાગે નહીં. ની ભાવભાષણ જ્ઞાનની અંદરમાં જેમ સ્પષ્ટતા થાય, જેમ સમજણ થાય, જેમ શ્રદ્ધાની અદ્ભુતતા એને ભાષે સ્વભાવની કે હું તો શ્રદ્ધેય છું, તે ભાવભાષણમાં આવે. ભાવભાષણ કેવું હોય ખબર છે? એ ભાવભાષણ આત્માના અનુભવી પુરુષો આત્માનો અનુભવ કરે અને અનુભવ કરીને બહાર વિકલ્પમાં આવે તેને આત્માની જેટલી સ્પષ્ટતા હોય છે વિકલ્પની અંદરમાં, કોને? જ્ઞાની પુરુષોને. એવી સ્પષ્ટતા આત્માર્થીને આત્માના અનુભવ પહેલા આત્મા વિશે થઈ જાય છે, એનું નામ ભાવવાસન છે. તો એ ફરક શું? જ્ઞાની ને અજ્ઞાની, હજી તો અજ્ઞાની છે, ફરક શું? તો કે જ્ઞાનીને આનંદનું વેદન હોય છે, આને આનંદનું વેદન નથી હોતું. વેદનનો ફરક છે. એટલે એની જે એકાકારતા જે થવી જોઈએ, એકાકારતા નથી થઈ, પણ વસ્તુ જેવી છે એવી ભાષિત થઈ ગઈ છે. ઓહો, હું તો પરિપૂર્ણ પરમાત્મા છું. એટલે વિકલ્પની અંદરમાં જ્ઞાની અને આત્માર્થીને ભાવભાષણની સ્થિતિમાં કાંઈ આતરો પડતો જ નથી, એટલું સ્પષ્ટ થઈ જાય છે. અને પછી એને એવું લાગે છે કે આ તો વિકલ્પ છૂટ જાયગા, વિકલ્પ તૂટ જાયગા, યા દેહ છૂટ જાયગા, એ છોડીને ત્રીજું કાંઈ થવાનું નથી. સુગાનીજીને પૂછ્યું કે ભાઈ અનુભૂતિ થઈ પહેલાં તમને શું થતું હતું? તો કાં વિકલ્પ તૂટી જશે ને કાં દેહ છૂટી જશે, બે છોડીને ત્રીજું કાંઈ જ નથી થવાનું. અનુભૂતિ તો નિશ્ચિત છે એવા પુરુષોને, કેમ કે આ માર્ગ સમજણનો છે. બસ એ વાત એક બહુ મહત્વની છે કે જેમ જેમ સમજણ દ્વારા આગળ વધાય છે, સમજણ દ્વારા ભાવભાષણ થાય છે, સમજણ દ્વારા જેમ જેમ સમજણ થતી જાય છે, એમ એને વસ્તુ ચોખ્ખી થતી જાય છે, સ્પષ્ટ થતી જાય છે કે હું પરમાત્મા છું. તો પરમાત્માને બીજા ક્યાં પરમાત્માની આવશ્યકતા? એટલે પરમાત્મા પ્રત્યેનો વિનય વિવેક છૂટી જાય છે એવું નથી, એનો વિનય વિવેક વધી જાય છે કે હું પરમાત્મા છું એવા કહેનારા, હે પરમાત્મા હું આપનો કેટલો ઉપકાર માનું. આપણે બધા એમ કે બેનશ્રીબેન એમ કે ગુરુદેવનો કેટલો ઉપકાર છે, તો કે આ શરીરના ચામડાના જોડા બનાવીને પણ પહેરાવીએ તો એટલું ઓછું છે. તો એ ઉપકારનો ભાવ વધે છે, પણ કર્તા બુદ્ધિ પરાધીનતા છૂટી જાય છે, સ્વતંત્રતાની સમજ આવી જાય છે. દ્રવ્ય પર્યાયની સ્વતંત્રતા, દ્રવ્યને પર્યાયનો આધાર નહીં, પર્યાયને દ્રવ્યનો આધાર નહીં. પર્યાય દ્રવ્યની સામું ઝૂકે છે અને અનુભૂતિ થાય છે એ વ્યવસ્થા સમજાવવા માટે છે. જેવું દ્રવ્ય છે એવું અનુભૂતિની અંદરમાં આવી જાય છે, એ સામર્થ્યની વાત છે. પણ દ્રવ્ય ખરેખર આવતું નથી, એ અનુભૂતિની અંદરમાં જે કાંઈ પણ છે એ આત્મા છે, એ પ્રમાણ જ્ઞાનની વાત છે, પણ એ દ્રવ્ય પર્યાયની અંદરમાં આવતું નથી. એવી જે આખી વસ્તુની સ્પષ્ટતા, એટલે દ્રષ્ટિનો વિષય જુદો રહી જાય, પ્રમાણ જ્ઞાનની સમજ થઈ જાય, વસ્તુને જેમ છે તેમ એનું જ્યાં વજન આવવું જોઈએ, બળવાનનું જે બળ આવવું જોઈએ એ બળ આવે, અને બળ આવે ને એની અંદરમાં એકાકારતા અને લીનતા થતાં સહજ માત્રની અંદરમાં અનુભૂતિ થઈ જાય, એનું નામ ભાવભાષણ છે. અને આ ભાવભાષણ સમજણ દ્વારા જ થાય છે, બીજી કોઈ વિધિ નથી. બુદ્ધિપૂર્વક આમાં ભાવભાષણ નથી થતું, બુદ્ધિથી ભાવભાષણ સુધી પહોંચી શકાતું પણ નથી. નિશ્ચય નહીંના પક્ષમાં અનુમાન જ્ઞાન સુધી, ભાવભાષણ સુધી જીવ આવી જાય છે. પરંતુ અનુભૂતિ છે એ તો સ્વભાવમાં આવવાથી જ થાય છે. સ્વભાવમાં આવે છે તો નિશ્ચય નહીંનો પક્ષ છૂટી જાય છે. ત્યારે એ ભાવભાષણની અંદરમાં આત્મા જેવો છે એવો ભાષિત થઈ જાય છે. અને આવું ભાવભાષણ એને અનાદિકાળમાં એક પણ વખત થયું નથી. એનું વિધાન પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે, એટલે ભાવભાષણ શરૂઆત થાય છે એ વધતું જાય છે, તેમ તેમ જેમ જેમ તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, અને વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે બહારની અંદરમાં મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળગો નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. હું અને મારું જ્ઞાન, બસ. અને જ્ઞાન એમ કે છે કે હું છું. જ્ઞાન કેતા જ્ઞાયક, જ્ઞાન કેતા જ્ઞાન નહીં, જ્ઞાન કેતા ગુણ નહીં, જ્ઞાન કેતા જાણવું નહીં, જ્ઞાન કેતા આત્મા, આખો આત્મા. કારણ કે આત્માના અનંત ગુણોની અંદરમાં આ એક જ્ઞાન ગુણ જ જાગતો અને જાણતો છે, બાકી બધા આંધળા છે. આપણે જે શ્રદ્ધાની વાત કરીએ છીએ, એ શ્રદ્ધાની અંદરમાં શ્રદ્ધા નથી હોતી, એ જ્ઞાનની શ્રદ્ધા હોય છે. આનંદની અંદરમાં આનંદનો આનંદ નથી હોતો, એ જ્ઞાનનો આનંદ હોય છે. કે ખબર પડે છે બધું જ્ઞાનમાં, જણાય છે બધું જ્ઞાનમાં, સમજાય છે બધું જ્ઞાનમાં. તો મૂળ જ્ઞાન એટલે ગુરુદેવ કહેતા જ્ઞાન સરદાર છે, એ શ્રદ્ધાનું જ્ઞાનની જ્ઞાનની શ્રદ્ધા, એ આનંદનું જ્ઞાનની જ્ઞાનનો આનંદ, જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનનું સુખ, જ્ઞાનનું વીર્ય, જ્ઞાનનું પ્રભુત્વ, જે કંઈ પણ છે બધું જ્ઞાનનું છે. એટલે જેમ જેમ જ્ઞાનનો વિષય એને સ્પષ્ટતા થતી જાય છે, સમજણ થતી જાય છે, વસ્તુની વિશાળતા ખ્યાલમાં આવે છે. જેમ જેમ વસ્તુની વિશાળતા ખ્યાલમાં આવે છે, એમ એમ એને ભાવભાષણ થતું જાય છે. જેમ જેમ ભાવભાષણ વધતું જાય છે, તેમ તેમ વિશેષ ને વિશેષ સ્પષ્ટતા થતી જાય છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે, વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે, એટલે જે જ્ઞાન સ્વભાવ તરફ ઝૂકતું ઉત્પન્ન થાય છે, એમાં એ સમ્યક તો પરિણામનો જન્મ થાય છે. અને એ સમ્યક તો પરિણામની અંદરમાં મોહ સમૂળગો નાશ પામે છે. વધતા જતા જ્ઞાન, બે વાત કરી, વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે, નાશ નથી થતો. જ્ઞાન સામર્થ્ય જેમ જેમ સ્વભાવ તરફ ઝૂકતું જાય છે, તેમ તેમ મોહ મંદ થતો જાય છે, ધીરો પડતો જાય છે. અને જ્યાં સંપૂર્ણ સામર્થ્ય વડે અનુભૂતિ થઈ જાય છે, ત્યાં એનો સમૂળગો નાશ થઈ જાય છે. હવે આ વાત પણ એક અપેક્ષાથી કરવામાં આવી છે કે અહીંયા અંતરંગમાં આવી રીતે કાર્ય થાય છે તો બારમાં આ ભાગ ભજવાય છે, પણ અહીંયા થાય છે માટે અહીંયા થાય છે એવું પણ નથી. જ્ઞાન સામર્થ્ય વડે આત્માની લીનતા વધતી જાય, આત્માની ઉર્ધ્વતા વધતી જાય છે, અને મોહ નાશ થતો જાય છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવીને વાતને સમજાવવામાં આવી છે. ખરેખર મોહનો જે નાશ થાય છે એ પણ તત્સમયની એની યોગ્યતા છે, અને પર્યાય આત્માની અનુભૂતિ કરે છે એની તત્સમયની યોગ્યતા છે. પર્યાયના કારણે કર્મની અંદરમાં કાંઈ નથી થતું, કર્મને કારણે પર્યાયની અંદરમાં કાંઈ નથી થતું. આ એકબીજાની સાથે આદાન પ્રદાનનું કોઈ વિધાન જ નથી, વાત મૂળ છે. કારણ કે જ્યાં સુધી એને મોહને નાશ કરવો છે ત્યાં સુધી મોહ એનો ચાલુ રહેશે, કે મોહ મારામાં થતો જ નથી, મારામાં તો જ્ઞાન થાય છે. તો પોતાનું અસ્તિત્વ જે છે ને, ત્યાંથી પોતાના અસ્તિત્વ થઈને ઉપડવાની જરૂરત છે. જે પોતામાં નથી, ત્યાંથી પોતાને જોવાની જરૂરત નથી. એ હંમેશા બહારથી જ પોતાને જોવે છે. મને કર્મનો ઉદય છે, મને સંયોગ છે, મને પ્રતિકૂળતા છે, મને દુઃખ છે, મને પૈસાનો અભાવ છે, એ મને 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 કરીને આખું જગતને પોતાનું કરી લે છે. એની અનંતતાનું બંધી વિપરીતતા છે. હું પરમાત્મા છું એ અનંત ગુણી અવિપરીતતા છે. એટલે એ અનુભૂતિની અંદરમાં અનંત વિપરીતતા મટતી હોવાને કારણે અનંત અવધનો દોષ મટી જાય છે. બહારમાં એકને પોતાનું કરે છે તો એને એકને પોતાનું નથી કર્યું, અભિપ્રાયની અંદરમાં અનંતને પોતાનું કર્યું છે તો એ અનંતાનુબંધી છે. અને અભિપ્રાયની અંદરમાં એક અવિપરીત સ્વભાવને પોતાનું કર્યું તો એ પોતાનો વાસ્તવિક સ્વભાવ છે. એનો જ્યાં ખ્યાલ થઈને એમાં જ્યાં એની દ્રષ્ટિ થાય ને, જ્યાં અનુભૂતિ થાય છે, ત્યાં શું થાય છે? અનંત અનુબંધી મટી જાય છે. તો વાત તો પોતાના અસ્તિત્વની છે, વાત તો પોતાના સ્વભાવની છે, વાત તો પોતાના વૈભવની છે, વાત તો પોતાના અદ્ભુતમાં અદ્ભુત, અલૌકિકમાં અલૌકિક વ્યવસ્થાની છે. હવે વ્યવસ્થા, દ્રવ્ય સ્વભાવની વ્યવસ્થા સંપૂર્ણ છે, પર્યાયમાં શું કરશે? પર્યાય એમ કહેશે કે હું દ્રવ્ય છું તો એ શુદ્ધ થઈ જશે, પણ એ દ્રવ્યની અંદરમાં કંઈ કરી નહીં શકે, કારણ કે એ નિત્ય છે, નવરું અનિત્ય છે. એકબીજાને વચ્ચે કંઈ આદાન પ્રદાનની, જો દ્રવ્ય પર્યાયનું કંઈ કરી લે, અથવા તો પર્યાયની અંદરમાં અનુભૂતિ થાય એનું કારણ જો દ્રવ્ય હોય, તો નિત્ય કરતાનો દોષ આવે. એક પર્યાય ને બીજી પર્યાય સાથેનો કોઈ સંબંધ હોય તો મિથ્યા દર્શન સમ્યક દર્શનનું કારણ થાય. ભલે જીનવાણીની અંદરમાં એમ આવે કે મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે, પણ એ કથન માત્ર છે. મોક્ષ થાય પેલા મોક્ષ માર્ગમાં હોય છે એ સમજાવવા માટેની વાત છે. ખરેખર મોક્ષ માર્ગ મોક્ષનું કારણ જ નથી. મોક્ષ માર્ગ મોક્ષનું કારણ તો મિથ્યાત્વ મોક્ષ માર્ગનું કારણ થશે. એક સમયની પર્યાયને જે પર્યાયનો ઉત્પાદ થયો એને વ્યયની સાથે કંઈ સંબંધ નથી, અને વ્યયને ઉત્પાદની સાથે કંઈ સંબંધ નથી, ઉત્પાદને ધ્રુવની સાથે કંઈ સંબંધ નથી, ધ્રુવને વ્યયની સાથે કંઈ સંબંધ નથી. આખી વ્યવસ્થા એવા પ્રકાર ઉત્પાદ ઉત્પાદથી વ્યય વ્યયથી ને ધ્રુવ ધ્રુવથી. હવે આવી અંતરંગ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા જે સમજે છે અને એ ધ્રુવ તત્વ તે હું, પરમાત્મા તત્વ તે હું, ભગવાન આત્મા તે હું એવું સમજે છે, તો એ સમજણ દ્વારા એ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. એ વધતા જ્ઞાનના સામર્થ્યની અંદરમાં ભાવભાષણ થાય છે. એ ભાવભાષણની અંદરમાં આત્મા જેવો છે તેવો સમજાઈ જાય છે, આત્મા જેવો છે તેવો ખ્યાલમાં આવી જાય છે. પરંતુ એ કેવું છે, એ ગોગીદેવી આશ્રમથી સ્વાધ્યાય મંદિરની અંદરમાં બસી સ્વાધ્યાય મંદિર દેખાણું, ગુરુદેવનો દેખાણું. એ ગુરુદેવની પાસે જાય તો એને શાંતિ, એવી રીતે જ્ઞાયકની અંદરમાં એકાકારતા થાય તો શાંતિ. એવી સ્થિતિ ત્યારે જ ઘટે છે જ્યારે એને એ ભાવભાષણની અંદરમાં જ્ઞાનનું સામર્થ્યના સમજણ દ્વારા આગળ વધતા 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 પરિપૂર્ણ તત્વ તે હું એમ કરીને એક ઝપાટ મારે છે, એક ઝપાટ મારીને એ પકડી લે છે પોતાના આત્માને. એ અનુભૂતિ છે, એ મોક્ષ માર્ગ છે, એ વાસ્તવિક વસ્તુ વ્યવસ્થાને પ્રાપ્ત કરવાની વિધિ છે. વિધિ એટલી જ છે, કેટલી, જ્ઞાનમાં જેમ જેમ સમજણ, પછી સમજણનો માર્ગ છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એ અનંત દુઃખનું કારણ કર્મ નથી, અનંત દુઃખનું કારણ રાગ નથી, અનંત દુઃખનું કારણ પરપદાર્થો નથી, અનંત દુઃખનું કારણ સંયોગ નથી, અનંત દુઃખનું કારણ સ્વરૂપને સમજો નથી તે છે. સ્વરૂપ જો જે સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખને પામ્યો તો સ્વરૂપને સમજે તો અનંત સુખને પામે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો વાત તો માત્ર સમજણ 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 અને સમજણ, શું કામ સમજણની વાત, કારણ કે કંઈ કરવાનું નથી. દ્રવ્ય પણ સંપૂર્ણ અને પર્યાય પણ સ્વતંત્ર સત નથી. પર્યાયમાં કંઈ કરવાનું નથી, દ્રવ્યમાં કંઈ કરવાનું નથી, પર્યાયમાં કંઈ છોડવાનું નથી, પર્યાયની અંદરમાં કંઈ ગ્રહણ કરવાનું. એ ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ છે આત્માની અંદરમાં. સમજણની વાત એટલે અજ્ઞાનનો નાશ કરવાનો છે એવું નથી, કારણ કે તારામાં જ્ઞાન થઈ રહ્યું છે. એ જ્ઞાન થઈ રહ્યું છે અને હું જ્ઞાયક છું એવું નથી માનતો, એનું નામ અજ્ઞાન છે. હટાડવાનું કાંઈ નથી, મટાડવાનું કાંઈ નથી, છોડવાનું કાંઈ નથી, ગ્રહણ કરવાનું કાંઈ નથી, માત્ર અને માત્ર અને માત્ર સમજણ કરવાની છે. આ માર્ગ માત્ર સમજણનો, હું પરમાત્મા છું એવું સમજ, હું પરિપૂર્ણ શુદ્ધ છું એવું સમજ, હું એક છું એવું સમજ, હું અખંડ છું એવું સમજ, હું અભેદ છું એવું સમજ. હવે જો હું એક છું એવું એને સમજી લીધું તો અનંત ગુણની વાત રહેતી નથી, અભેદ છું એવું સમજ્યું તો ભેદોની વાત રહેતી નથી, અખંડ છું એવું સમજ્યું તો જ્ઞાનના અંદરમાં ખંડ ખંડ જ્ઞાનની, ભાવેન્દ્રિયના ખંડ ખંડની કોઈ ચર્ચા, દર્શન જ્ઞાન ચારિત્રના ખંડ ખંડની કોઈ ચર્ચા ઊભી રહેતી નથી. તો વાસ્તવિકતા તો સમજવાની છે. દ્રવ્ય પણ સંપૂર્ણ છે અને પર્યાય પણ એક સમયનો ભગવાન છે, એક સમયનો ઈશ્વર છે, એક સમયનો ચક્રવર્તી છે. એને કરનાર, બદલનાર, ફેરવનાર, પરિણમાવનાર આ વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. તો ત્યારે કઈ પર્યાયને ફેરવવી છે? એટલે આ સમજણોની વાત શા માટે કરી? નહીં તો એમ કે તારા રાગને નાશ કરવાનો, રાગ તારામાં થતો જ નથી તો નાશ કરવાનો પ્રશ્ન ક્યાં છે પ્રભુ? અને તારામાં જ્ઞાન થાય છે તો જ્ઞાનને પ્રગટ કરવાનો પ્રશ્ન ક્યાં છે? જે થતું જ નથી એને છોડવાનો પ્રશ્ન નથી, ને જે થાય છે એને પ્રગટ કરવાનો પ્રશ્ન નથી. હું પરમાત્મા છું તો પરમાત્મા થવાનો પ્રશ્ન નથી. જે થાય છે એ પરદ્રવ્ય, જે છે એ સ્વદ્રવ્ય. હું છું, ભગવાન આત્મા છે તો એ સ્વદ્રવ્ય, પર્યાય થાય છે તો એ પરદ્રવ્ય, જે પ્રગટ થાય તે પરદ્રવ્ય, જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય. એવી સ્વદ્રવ્યની અંદરમાં જેને પોતાના સ્વભાવની અસ્થિની મસ્તી થાય છે એ ત્યારે સંભવ બને છે કે જ્યારે એને સાચી સમજણ થાય છે. ફેરફાર કરવાનો અભિપ્રાય જ્યારે એ છોડી દે છે, પ્રગટ કરવાનો અભિપ્રાય એ છોડી દે છે, કારણ કે પ્રગટ કરવાના અભિપ્રાયની અંદરમાં પામરતા રહેલી છે, પ્રગટ છું એની અંદરમાં પ્રભુતા રહેલી છે. હવે તો પ્રભુ છો કે પામર છો એ નક્કી તારે કરવાનું છે, પ્રભુ છું કે પ્રભુ થવું છે. સમજણની વાત છે, પ્રભુ થવું છે એવી સમજણની અંદરમાં પામરતા ચાલુ રહેશે, પ્રભુ છું એવી સમજણની અંદરમાં, પ્રભુ છું એવો અહેસાસ થઈ, વિશ્વાસ થઈ, સમજણ થઈ, જ્ઞાનની અંદરમાં ભગવાન આત્માનું ભાવ વાસણ થઈને અનુભૂતિ થાય છે. બંને જગ્યા સમજણનો જ પ્રશ્ન છે, એક સમજણની અંદરમાં વિપરીતતા છે, એક સમજણની અંદરમાં અવિપરીતતા છે. હવે જ્યારે એ ખોટી સમજણ કરે છે ત્યારે પણ એ કંઈ કરી ન શકતો, થાય તો છે જે થવાનું છે એ જ થાય છે, એ પ્રયત્ન કરે છે એ થાય છે એવું તો છે જ નહીં વિશ્વની અંદરમાં. જ્યારે એની ખોટી સમજણ છે, ખોટી સમજણની અંદરમાં એ કરતા બુદ્ધિ કરે છે, ખોટી સમજણની અંદરમાં એ જ્ઞાતા બુદ્ધિ કરે છે, પણ થાય તો એ જ છે કે જે થવાનું છે, તો એની સમજણી શું કામની? એની વિપરીત સમજણ છે, એની અણસમજ છે, અને અણસમજનું નામ સંસાર છે. સાચી સમજણ કરે તેનું નામ મોક્ષ છે. ખરેખર પોતાના સ્વભાવને સમજવાનો છે, કાંઈ જ નથી કરવાનું. અને કેટલી સુંદર વ્યવસ્થા, હવે વ્યવસ્થાની અંદરમાં તમે કંઈક કરો એનું નામ અવ્યવસ્થા. કરવાનો વિચાર પણ કરો, કરવાનો વિકલ્પ પણ કરો, એનું નામ અવ્યવસ્થા. હવે વ્યવસ્થા એક તરફથી વ્યવસ્થા કેવી હોય, વ્યવસ્થા વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત હોય? જે વ્યવસ્થિત હોય એનું નામ વ્યવસ્થા, જેને વ્યવસ્થિત કરવાની હોય એનું નામ અવ્યવસ્થા. તારે સમ્યક દર્શન કરવું છે તો એ અવ્યવસ્થા ઊભી કરે છે. તો હું મોક્ષ સ્વરૂપી પરમાત્મા છું તો એ વ્યવસ્થા છે, વ્યવસ્થાનું છે એવું. મોક્ષ સ્વરૂપી પરમાત્મા છે એ વ્યવસ્થા છે, અને હું પરમાત્મા છું એવું અહમ કર્યું, એવું એકત્વ કર્યું, તો એ મોક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. જેવી વ્યવસ્થા છે એમાં હું પણ કર્યું તો એ આત્માની અનુભૂતિનું સાધન છે, એ માર્ગ છે, એ વ્યવસ્થા છે. ખરેખર એટલી બધી સુંદર વ્યવસ્થા છે, એટલી બધી અદ્ભુત વ્યવસ્થા છે, કઈ જ કરવાનું નથી, કઈ ન કરવું એનું નામ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવું એનું નામ પુરુષાર્થ નથી, કઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે, કરવું એનું નામ તો મરવું છે. સ્વભાવને જોવાનું વિધાન અલૌકિક છે, સ્વભાવને જોવાની વ્યવસ્થા અલૌકિક છે, સ્વભાવને સમજણ કરવાની છે. અને સમજણ કરે, સમજણ કરે એટલે સમાઈ જાય. સુગાને શ્રીમદજી એમ કે છે કે સાંભળ, સમજ અને સમા. સાંભળ્યું ગુરુદેવની વાત, હવે એની તું સમજણ કર, સમજણ કરીશ તો સમાઈ જઈશ, નહીં સમજણ કરે તો જે ચાલે છે એ ચાલતું રહેશે. ગુરુદેવ શ્રી આ યુગની અંદરમાં આપણને મળ્યા છે, તત્વજ્ઞાન હથેળીમાં બતાવ્યું છે. પોતાના ભગવાન આત્માને જેમ આંબળો સ્પષ્ટ દેખાય એવી રીતે ભગવાન આત્માને સ્પષ્ટ દેખાડ્યો છે, જ્યાંથી દેખાડ્યો છે, જેવી રીતે દેખાડ્યો છે, જે પ્રમાણે દેખાડ્યો છે તે પ્રમાણે એની સમજણ કરી એ વ્યવસ્થાને જ્ઞાનની અંદરમાં લઈ, શ્રદ્ધાની અંદરમાં લઈ, હું પરમાત્મા છું એવું લક્ષ્ય કરી સૌ કોઈ સહજ માત્રની અંદરમાં પોતાના સ્વભાવની અંદરમાં એકાકારતા કરી સિદ્ધ દશાને સહજ માત્રમાં પામે એવી મંગલ ભાવ.
શાસન તો ધારક ગુરુ જન્મ દિવસ છે આજનો રે, જેને અંતર ઉછળ્યા આત્મ તણા નિધાન, જય જય કાર જગતમાં કહન ગુરુનો ગાજ તો રે.
દિવસ છે આજનો રે. ધારક ગુરુ જન્મ.